ડોક્ટર યજ્ઞેશ દવે સાથે વાર્તાલાપ કરવો એટલે એક વિશાળ વટવૃક્ષનો પરિઘ માપવાનો પ્રયત્ન કરવો. વિજ્ઞાન ક્ષેત્રના પીએચડીના સંશોધનથી લઈને કલાઓની ઊંડી સૂઝ અને સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં ખેડાણ, આવા વિશાળ પટ ઉપર વિસ્તરેલા એમના વૈવિધ્યપૂર્ણ કર્તૃત્વમાં એક મહત્વનો પડાવ તે આકાશવાણીમાં એમનો દીર્ઘ કાર્યકાળ. કારકિર્દી અને રસના વિષયોની આ વિવિધતાએ જીવનને અખિલાઈથી જોવાની એમને દ્રષ્ટિ આપી છે, જે આ સંવાદમાં સહજપણે ઝીલાય છે. આકાશવાણીમાં એમના 13 જેટલા દસ્તાવેજી નિર્માણોને રાષ્ટ્રીય સ્તરે 2001 અને 2002ના વર્ષોમાં પુરસ્કૃત કરાયા હતા. આકાશવાણીના કેન્દ્ર નિયામક તરીકેના એમના કાર્યકાળ દરમિયાન એમને અનેક મહાનુભાવોના સંપર્કમાં આવવાની અને રેડિયોના સંગ્રહ અર્થે મુલાકાતોનું આયોજન અને નિર્માણ કરવાની એમને તક મળી. એમણે કરેલી અથવા એમના કાર્યકાળ દરમિયાન રેકોર્ડ કરાયેલી મુલાકાતોમાં પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી, પુરુષોત્તમ માવળંકર, ભોળાભાઈ પટેલ, સુનિલ કોઠારી, મહાશ્વેતા દેવી, પ્રાધ્યાપક જયંત નારલીકર, ગણેશ દેવી, સનત મહેતા, હરિવલ્લભ ભાયાણી, ગુલામ કાદિર ખાન, રાજમોહન ગાંધી, નરોત્તમ પલાણ, પ્રોફેસર ભીખુ પારેખ, મહેન્દ્ર મેઘાણી, તખ્તસિંહ પરમાર જેવા અનેક વ્યક્તિત્વોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એમના નિબંધો, બાળ સાહિત્ય અને કાવ્યો માટે એમને ગુજરાત સાહિત્ય અકાદમીના અને સાહિત્ય પરિષદના અનેક સન્માનો પ્રાપ્ત થયા છે. એમના કાવ્ય સંગ્રહો, નિબંધ અને પ્રવાસ લેખોના સંગ્રહો, અનુવાદો, બાળ સાહિત્ય અને દીર્ઘ મુલાકાતના અનેક પુસ્તકો પણ પ્રગટ થયા છે. દેશમાં યોજાતા અનેક રાષ્ટ્રીય સાહિત્યિક પરિસંવાદોમાં એમણે વક્તવ્યો રજૂ કર્યા છે. એમના કાવ્યોના અંગ્રેજી, હિન્દી, ઉર્દુ અને બંગાળી જેવી ભાષાઓમાં અનુવાદો થયા છે. આ ઉપરાંત તેઓ અખબારોમાં નિયમિત કટાર લખે છે. એમની સાથેનો આ વાર્તાલાપ એમના બહુઆયામી વ્યક્તિત્વ અને લેખન યાત્રાનો પરિચય કરાવશે. આજે પ્રસ્તુત છે રાજકોટ નિવાસી ડોક્ટર યજ્ઞેશ દવેની મુલાકાતનો પૂર્વાર્ધ. યજ્ઞેશભાઈ, આપને આદરપૂર્વક આવકારું છું. નમસ્કાર, કેમ છો?
બસ બસ મજા છે આરાધનાબેન. અને ઓસ્ટ્રેલિયા, અમે અહીંયા ભારતમાં,
અને વચ્ચે સેતુ સધાયો છે સંવાદનો. યજ્ઞેશભાઈ, આજે અપૂર્વ અવસર છે, કારણ કે અપૂર્વ અવસર એ રીતે છે કે એક મુલાકાત કરતા બીજા મુલાકાત કરતાની મુલાકાત કરી રહ્યા છે, અને બીજું એ પણ છે કે તમે મારી જેમ મુલાકાતો લેવા ટેવાયેલા છો તમે, અને મુલાકાત આપવાનો તમે કહો છો એમ આ તમારો પહેલો અવસર છે, એટલે એ રીતે પણ આ એક અપૂર્વ અવસર છે. તો આપણે વાત માંડીએ મુલાકાતની. સાહિત્યના ઘણા ખરા પ્રકારોમાં તમે કામ કર્યું છે. આ જુદા જુદા રંગોના એક સાથીઓ છે તમારી તમારી સર્જકતાએ. એમાં એક મહત્વનો રંગ એ મુલાકાતોનો છે. તમારા સર્જનની કલ્પના મેઘધનુષ તરીકે કરીએ તો એમાં મુલાકાતોનો રંગ કયો?
મુલાકાતોનો રંગ હું કહું કે આસમાની આકાશનો, એક ખુલ્લાપણાનો, એક વિશાળતાનો.
સફળ મુલાકાત કોને કહો છો? ક્યારેક કોઈની મુલાકાત લઈને નિરાશ થવાય એવું બને, અને એવું બને ત્યારે ક્યારે બને એવું? સફળ મુલાકાત એટલે શું?
તો મારી દ્રષ્ટિએ એ છે ને, બહુ જ નેચરલ, સાહજિક હોવી જોઈએ કે જેમાં મુલાકાત આપનારો છે અને લેનારો એ એકદમ સાહજિક વાતચીત કરી રહ્યા હોય, અને એમાંથી વિષયના વિષય નીકળે, પોતે તૈયાર કરેલા વિષયો પણ હોય, મુલાકાતમાંથી પણ તો વિષયો નીકળતા જાય, એવું એક સરસ સંવાદ ચાલતો જાય. ડોસીમાના ડાબલા હોય એમાંથી એકમાંથી બીજો ડાબલો, ને આપણે રમત રમતા એમ નીકળતી જાય, વાતો નીકળતી જાય, સંતાતી જાય, સાથી સંધાતી જાય, અને એમાં કઈક માહિતી મળવી જોઈએ, કઈક નિરાજીને મેળવેલી હોવી જોઈએ, એમાં એક ઉષ્મા પણ આપણને દેખાવી જોઈએ. તમે એક જમાદારને તરીકે, એક કોર્ટ બેલીસ તરીકે મુલાકાત લો તો એની મજા નથી થાય. તો આ પ્રકારની મુલાકાત લેવાય, અને ઘણી વાર ટેક્સફૂલ પણ થવું પડે. તમારે એક પ્રકારનું કુશળતા, એક પ્રકારનું જેને સારા અર્થમાં કહીએ એવી ચાતુર્ય બતાવવી પડે, કે જ્યાં મુલાકાત આપનાર છે એ બહુ ફંટાઈ જતો હોય તો તમારે બહુ જેને એક નાજુક મૂળ આપીને પાછા રસ્તા ઉપર લાવવા પડે. એટલે ઘણી બધી કૌશલ્ય મુલાકાત લેનારમાં પણ માગી લે છે, અને જેમાં તમને કશું મળે, તમને માત્ર સ્થૂળ માહિતી ના મળે, એના અંતરંગમાં પણ તમે પ્રવેશ કરો, એના ઘણા ખૂણા ખાચકાઓ છે, એમાંથી અનાયાસે પણ એ તમારી પાસે હૃદય ખોલી દે. કોઈ ચિત્રકાર સંગીતકાર આવે અને તમે એ વિશે બી તમને જરા પણ જો જ્ઞાન ન હોય તો તમે મુલાકાત ન લઈ શકે. એટલે શું મુલાકાત લેનારની પણ એવી એક તૈયારી હોવી જોઈએ, એક સજ્જતા હોવી જોઈએ.
એક સર્જક ચેતના બીજી સર્જક ચેતનાને પોતાની ચિંગારી દ્વારા પ્રગટાવી શકે એવા કદાચ પ્રેરક અનુભવો પણ આકાશવાણી દ્વારા મળેલા મહાનુભાવોએ તમને કરાવ્યા હશે, એવો કોઈક પ્રસંગ હશે જે અમને યાદ કરીને કહી શકો?
દરેક મુલાકાતમાંથી મને કશુંક ને કશુંક એવું જેને એનલાઇટનિંગ કહેવાય એવું મળ્યું છે. આપણે વિચાર કરીએ કે અત્યારે તો અહીંયા અને તમે ત્યાં જે ગેસ એક્સ વિશેની બહુ જ ગેરમાન્યતાઓ છે અને સમાજમાં ટેબુ પણ છે. ગુજરાતના બહુ જ મોટા જે એક્ટિવિસ્ટ માનવેન્દ્રસિંહ ગોહિલ, સમાજના એક વર્ગ તરફ જોવાની આખી બધી દ્રષ્ટિ બદલાઈ ગઈ છે આ માણસ સાથે વાત કર્યા પછી. તો એવું બનતું હોય છે કે આપણે ધાર્યું હોય ને એમાંથી કંઈક આપણને એવું બધું મળી આવે.
મુલાકાતોની સાથે સંકળાયેલો બીજો મુદ્દો છે આકાશવાણીના તમારા કાર્યકાળનો. યજ્ઞેશભાઈ, આકાશવાણી કઈ રીતે પહોંચાયું અને આકાશવાણીએ તમને ગુજરાતનું પરિભ્રમણ કરાવ્યું, પરિવારથી દૂર એકલા રહેવાનું બન્યું, આ કાર્યકાળમાં જીવન કેવું હતું, પરિવારિક જીવન કઈ રીતે જીવાયું અને આકાશવાણીએ તમને શું શું આપ્યું, આ બધી ચર્ચા કરીએ.
આકાશવાણીમાં આવવાનું તો એક સાવ જ આકસ્મિક થયું કે હું મેં કર્યું પીએચડી મારું. એ ગાળામાં મારે એક મિત્ર છે, એને અચાનક મને એક ફોર્મ આપ્યું કે આ તો એનું ઇન્ટરવ્યુ આપવા ગયું અને બે જણા સિલેક્શન થયું. એટલે એવી રીતે મારે આકસ્મિક રીતે જોડાવાનું થયું અને એવી સરસ નોકરી મળી, ગમતી નોકરી મળી કે મને લાગે છે કે મને સરકારે 30 વર્ષ સુધી આનંદ કરતો જાઉં ને મને સામેથી પૈસા આપતી જાય કે તું આનંદ કરો છે જા મારા તરફથી આ પગાર તને. એક દિવસ પણ એવું નથી થયું કે હું સાંજે મને એમ થાય કે હાલો હવે ઓફિસનો સંકેતો કરીને ઘર ભેગા થઈ જઈએ. ઘણી વાર તો મારે પર્સનલ કઈ લખવું હોય ને તો હું શનિવારે સ્ટુડિયોમાં જઈને લખું એક ખીલો સુગવા માટે થઈને. અને કેટલું બધું આપ્યું છે, કેટલા કેટલા જેને આપણે કહીએ ને ફ્રોમ ઓલ વોક્સ ઓફ લાઈફ, મેં તમને સાવ સામાન્ય આજના માણસો સાથે કેટલી જગ્યાએ ફરવાનું થયું. સૌરાષ્ટ્રનો ઉપરનો લખપતનો રણકાંઠો લઈએ તો છે ત્યાંથી માંડીને જ્યાં 100-100, 200-200 ઇંચ વરસાદ થતો હોય એવા ડાંગમાં પણ મેં અરણ્યવાસ ભોગવ્યો 2 વર્ષનો. ત્યાંની ડાંગી કથા, જે ડાંગી રામાયણ છે એ આખી એક ટ્રાઇબલ લેંગ્વેજની અંદર આખી રામાયણ છે ડાંગની, ડાંગી રામાયણ. અને એના કહેનારાઓ બે વ્યક્તિ હતા કે જે થાળી ઉપર એક બરૂની લાકડી મીંથી રાખી અને પછી એમાંથી એક સ્પંદન ઉભા કરે અને એ એક ખાલી એક સપોર્ટ હોય તબલાના બદલે અને વચ્ચે વચ્ચે એક જણો વાત કહેતો જાય કથા, બીજો એને હોકારો ભણતો જાય. એ ડાંગી કથાનું આખું રેકોર્ડિંગ ડાંગી રામાયણનું હું ત્યાં હતો એ દરમિયાન મેં કર્યું અને સદભાગ્ય એ થઈ ગયું. એ સારું થયું કારણ કે એ પરંપરાના એ કદાચ છેલ્લી પેઢી હતી કે જે એની વાહક હતી, એની પછીની પેઢી એ મૌખિક રામાયણ એની પાસે નથી. મજા કરી ત્યાં, તો વડોદરામાં મજા કરી કે સંસ્કારનગરીની મજા કરી. ત્યાં કેટલી કેટલી વ્યક્તિઓ સાથે પરિચયમાં આવવાનું થયું ને મળવાનું થયું ને રેકોર્ડ કરવાનું થયું ને.
આકાશવાણીમાં મુલાકાતો સિવાયનું પણ ઘણું બધું કાર્ય થયું છે, ડોક્યુમેન્ટેશનનું કાર્ય થયું છે, એના વિશે તમે શું કહેશો?
આરાધનાબેન, હું જયારે અમદાવાદ આકાશવાણીમાં હતો 1984 થી 1993 સુધી, 9 વર્ષ દરમિયાન મારું કામ બધું આયોજન કરવાનું હતું. સીધો માઇક ઉપર હું ભાગ્યે જ જાતો, મને જાતો સંકોચ પણ હતો અને મને એમ થતું કે પ્રોગ્રામ સારો થાય, મારા કરતા તો સાર વધારે એક ભૂમિકા બાંધીને સરસ કરે, તો એ મારો સંકોચ હતો. એવો સંકોચ એ જ રીતે મેં અમદાવાદમાં હતો ત્યારે અમે કોઈ પણ ડોક્યુમેન્ટરી નહોતી બનાવી, સિવાય કે એક ડોક્યુમેન્ટરી અમારા ત્યાં કાકા સાહેબ કાલેલકરની શતાબ્દી નિમિત્તે. એ સંકોચ રાજકોટ આવીને મેં છોડ્યો અને હું પોતે પછી મેદાનમાં આવ્યો અને ઘણા બધા ઇન્ટરવ્યુ લીધા. માનવ ઇતિહાસનું, માનવ પીડાનું, માનવ પતનનું સાક્ષી બનીને રહ્યો છે એવી એક લાંબી કવિતા મારી પ્રમાણમાં ઉત્તમ કહેવાય એમાંની એક કવિતા અશ્વત્થામાં હતી. એ અમારા મિત્ર હતા દેવેન શાહ, એના ઉપર એમ થયું ત્યારે ઉપર એક કરવી જોઈએ આપણે ઇનોવેટિવ પ્રોગ્રામ, એક સોલિડ આપવી. અને એ પછી અમે અમારા મિત્ર આકાશવાણીના એક ભરત યાજ્ઞિક છે જે બહુ સારા અમારા બ્રોડકાસ્ટર, એમના અવાજમાં અમે એ અભિનવ કાર્યક્રમ તૈયાર કર્યો, મ્યુઝિક ઉમેર્યું, અંદર અશ્વત્થામાને લખેલું ખાસ ગીત ઉમેર્યું, અને ટૂંકમાં અશ્વત્થામા ઉપરનું એક અમે કાર્યક્રમ તૈયાર કર્યો અને એને ઓલ ઇન્ડિયા લેવલે ઇનોવેટિવ કેટેગરીમાં ફર્સ્ટ પ્રાઇઝ મળ્યો. સ્ક્રિપ્ટ લખાવવા માટે મારે બહાર કોઈને આપવાની જરૂર ન પડી, અને પ્રોડ્યુસર પણ હું છું અને લેખક પણ હું છું, એટલે મારા કોન્સેપ્ટ પ્રમાણે જ એ પ્રોગ્રામ હું લખું, અને એ પ્રમાણે અને ટીમના બીજા મેમ્બરો હોય એમને મદદ કરે કે જે એની અંદર તમે ક્યાં મ્યુઝિક તમારે ઉમેરવું છે, મ્યુઝિક નવું જ બનાવવું છે, તમને નવાય લાગશે. મેં એવી ડોક્યુમેન્ટરી બનાવી કે જે વિઝ્યુઅલ આર્ટ છે. મેં ડોક્યુમેન્ટરી બનાવી ઇનોવેટિવ એ કઠપુતલી ઉપર બનાવી, અને કઠપુતલી ઉપર બનાવી એ અને એને પણ સેકન્ડ પ્રાઇઝ મળ્યું. એ પછી ડોક્યુમેન્ટરી બનાવી એ મેં બહુરૂપી ઉપર બનાવી કે જે જાત જાતના વેશ કાઢતા હોય, એવી જ રીતે મેં નટ બજાણિયા ઉપર બનાવી કે જે દોરડા ઉપર ચાલતા હોય, જાત જાતના ખેલ કરતા હોય, એને પણ ઇનામ મળ્યું. બધાની ઉપર ડોક્યુમેન્ટ બનાવી, ડોક્યુમેન્ટરી બનાવી, કે અત્યારે તો બિલકુલ હવે તો કલા વિલુપ્ત થઈ ગઈ છે, અને હવે કોઈ ડૂબ ડૂબીને નીકળતા પણ નથી લુંગીવાળા મદારીઓ દાઢીવાળા. ગીરના જંગલ ઉપર ડોક્યુમેન્ટરી બનાવી, અને જંગલની અંદર એ સિવાય મારો પોતાનો વિજ્ઞાન, મારો પોતાનો વિષય, એને લગતા વિષયો પર પણ મને કામ કરવાનું ગમે, તો એવી રીતે ડોક્યુમેન્ટરી બનાવી. એ સૌથી પહેલા બનાવી બેરામુંગા બાળકો કેવી રીતે ભાષા શીખે એના ઉપર. સૌરાષ્ટ્રમાં બહુ તકલીફ છે જેની થેલેસેમિયા, કે જેના બે થેલેસેમિયા મેજર હોય અને એના સંતાનમાં મેજર થાય, ને પછી એવી કેટલીક કોમ્યુનિટીમાં છે, અને પછી આખી જિંદગી બહારથી લોહી આપવું પડે, એ બધી તકલીફો છે, અને એના કયા કયા ઉપાયો નીકળી શકે એના વિશે કરી. સકવરથી એક અમે પ્રયોગ કર્યો, ફીચર કર્યું, એ અમે કર્યું, એક ફીચરનું નામ હતું રન્ના દે. રાજકોટ જેવા શહેરમાં પણ પ્રમાણમાં કાઠિયાવાડમાં જે કહી શકાય કે થોડું રૂઢિવાદી વિસ્તાર, એમાં પણ ઘણા વર્ષોથી સ્પર્મ બેંક છે એ કામ કરે છે, એટલા માટે એના ઉપર ડોક્યુમેન્ટરી બનાવીને એનું નામ આપ્યું તો મેં રન્ના દે. હવે આ કાર્યક્રમમાં તો કેટલા ટેબુસ છે આના, તમે સમજી શકો કે ગીરની નેસડાની બહેનો અને જંગલ ખાતાની જે બહેનો કામ કરે છે આ જંગલમાં સિંહો વચ્ચે, તો એનો પ્રોગ્રામ કર્યો, જાત જાતના આવા ડોક્યુમેન્ટરી કરી અને ખૂબ શીખવાનું મળ્યું છે. તો એ બધું રાજકોટમાં બહુ જ છું. અને મનુભાઈ પંચોળી એક જાતના આમ જુઓ તો પાછા બહુ અઘરા હતા જયારે હેન્ડલ કરવા, ત્યારે ગુસ્સે થઈ જાય. એમને ગાંધી સવા શતાબ્દી વખતે મેં કીધું, તમે મનુભાઈ એક ગાંધીજી ઉપર તમે એક વ્યાખ્યાન માળા જેવું રાખો, અરે આવી તો પછી તૈયાર કર્યા ને એ આવ્યા, અને દર એક વખતે આવે ત્યારે ત્રણ ચાર રેકોર્ડિંગ કરીને જાય એક સાથે, બીજી વાર જાય તો વધારે જાય. તો એ જમાનો હતો ને એ લોકો હતા એવા કે જેમાં એક પાંચ મિનિટ મોડા પડવાના હોય હિતેન્દ્ર દેસાઈ આરાધને, એમની કોઈ મિટિંગમાં વ્યસ્ત હોય ને મારી તારીખ ને અમે આપેલી તારીખ ના સમયે એ જો ન પહોંચી શકવાના હોય તો પંદર મિનિટ જો મોડાવવાના હોય તો એના પીએ ના ચાર વાર ફોન આવી ગયા, હું છું હું બેઠા અગિયારભાઈ હિતેન્દ્રભાઈ ના પીએ નો ફોન હતો, એ ચાર ને મને સભા કરવા ગયા. ખાલી પંદર જ મિનિટ મોડાવવાના હોય, એક જમાનાના એ ચીફ મિનિસ્ટર ભૂતપૂર્વ ને આમે તમે જુઓ એનો રોલો પડતો સ્ટુડિયોમાં આવે એટલે આખો સ્ટુડિયો જે કઈ માણસો બેઠા હોય ફોયર ઉપર નિરાતે એ બધા જ ઉમાશંકરભાઈ આવે, બાપભાઈ જસભાઈ પટેલ આવે અને હિતેન્દ્રભાઈ આવે, ત્યારે એમ જેમ જ એ ઉભા થઈ જતા. તો આવા બધા માણસો એ બાપભાઈ જસભાઈ પટેલ ટાઈમ આપ્યો, એ ટાઈમે તમે ગાંધીનગરની બસમાંથી બેસીને ખાદીની સફેદ ખાદીની હાથમાં થેલી લઈ રહી અચૂક એટલા જ ટાઈમે એ દરવાજો માંથી આવતા દેખાય તમને. તો આવા બધા માણસોએ મને બહુ ભગાડ્યો છે. પછી છે ને કોઈ સ્ટેજ આમથી આમ કરે તો મને દુઃખ થાય કે આ તો ઓનું છે કે કબીરા બિગડ ગયો, કબીરા બિગડ ગયો, મિટ્ટી કે સંગ બિંદ બિગડો, બિગડ બિગડ કર પેડ ભર્યો, કબીરા બિગડ ગયો.
સાહિત્યને તમારા વૈવિધ્યપૂર્ણ પ્રદાનથી તમારા બાળપણ અને ઉછેર સંસ્કારો વિશે જાણવાનું મન તો છે જ. વ્યવસાય તરીકે તમે વિજ્ઞાનની શાખા પસંદ કરી હોવા છતાં તમે ભાષા કર્મ સાથે જે રીતે સંકળાયા એમાં તમારા ઉછેરનો ફાળો મોટો હશે એમ માનું છું. એટલે તમારા ઉછેર અને બાળપણના સંસ્કારો વિશે કંઈક કહો.
લગભગ 80 વર્ષ પહેલા મારા બાપુજી જ્યારે નાના હતા ત્યારે એ વખતે અંગ્રેજી જે અંગ્રેજો હટાવવાની ચળવળ વખતે ગાંધીજીની ચળવળ વખતે એ હરિજનના ઘરે દૂધ પીવા મારા પિતાજી અને મારા કાકા અત્યારે 7-8 વર્ષ માંડે છે. અને ત્યારે ત્યાંની બ્રાહ્મણ જ્ઞાતિ અમારા બરવાડા ગામની મારા દાદાને કીધું કે તમારા છોકરાઓ પાસે માફી મંગાવો, એમણે આ પ્રકારનું કામ કર્યું છે કે જેને જે બ્રાહ્મણને શોભે એવું નથી. તો મારા દાદાએ કીધું કે એ તો એને કઈ તોફાન કર્યું હતું, મારતો મારતો ઘરે લઈ જાઓ, એને કશું જ એવું નથી કર્યું અને એને જે કર્યું છે એ તમારા બાળકો અમુક સમય પછી કરવાના છે, એટલે એ મારા માફી નહીં માગું. તો કે તમે ના માગો તો મારા બાળકો માગે, મારા દાદા કે મારા બાળકો પણ નહીં માગે, તમે એકલા જઈને મંદિરમાં જઈને માગી આવો, અમે બાર ઉભા છીએ. તો કે એમ પણ નહીં મંગાય, તો કે તમને નાક બાર મૂકવામાં આવશે. તો એ જમાનામાં નાકનું પ્રભુત્વ કેવું હતું, આજથી લગભગ 80 વર્ષ ત્યારે 3 છોકરીઓને પરણાવવાની બાકી હોવા છતાં મારા દાદાએ એ દાંત બાર રહેવાનું સ્વીકારેલું અને પણ એમણે માફી નહોતી માગી. તો એ પ્રકારની એક ખમીર અને એ પ્રકારના એક સંસ્કાર એ સમાજને જોવાના પણ, અને અમારું બ્રાહ્મણ અમે કહેવાય ખરે પણ ઘરમાં કોઈ એવા નિયમિત પૂજા પાઠ થતા હોય, શ્લોકો બોલાતા હોય એવું નહીં. દાદા એ જમાનામાં પણ શ્રી અરવિંદના પરિચયમાં આવેલા અને 1940 આસપાસ ત્યાં પોતે જઈને પોંડિચેરી દર્શન પણ કરી આવેલા અને એનો ખર્ચો એમના આખા વર્ષની આવક જેટલો હતો એ જયારે ફરવા ગયા ત્યારે. ફાધરે મારા ફાધરને પણ બહુ જ રસ વાંચવાનો એટલે અને ઘરે પણ ધીમે ધીમે લાયબ્રેરી વસાવી. અને તમે નહીં માનો કે એમણે ઓછામાં ઓછી 10-15 કેટેગરીમાં એ પુસ્તકોને વહેંચી અને એને નંબર આપી અને એ બે મોટા કબાટમાં ગોઠવ્યા. મારા કાકા ગુજરી ગયા ત્યારે સૌથી પહેલા છેલ્લા શબ્દો એના એ હતા મારા દાદીમાં કહેતા કે મારી ચોપડીઓને પૂઠા ચડાવજો. તો એ પ્રકારની પણ એક ઘરમાં એટમોસ્ફિયર હતું. અને મારી માં અભણ, 5 ધોરણમાં બાન પાસ હશે, પણ બાપુજીએ એને વાર્તા કરી મારી માને તો એ મેક્સિમ ગોર્કીની મધર હોય એનાથી પરિચિત હોય, અન્ના કરી એનાથી પરિચિત હોય અને ચાર્લ્સ ડિકન્સના પાત્રોથી પણ એના ઘરમાં લાગતા હોય. અને ચારે ભાઈઓમાં એક વાચનનો શોખ એને નળે આવી ગયો. સર્જન ઘરમાં કશું નહોતું.
યજ્ઞેશભાઈ, તમારી સર્જનશીલતા વિશે ઘણી બધી વાતો કરવાની છે, એ તરફ વળીએ તે પહેલાં અન્ય કલાઓમાં તમારી રુચિ વિશે થોડીક વાત કરીએ. તમને ચિત્રકળામાં ઊંડો રસ છે, એટલો જ ઊંડો રસ તમને સંગીતમાં છે. સંગીતનો તો તમારો શોખ એવો ગાંડો છે એવું તમે કહો છો કે ન શીખી શક્યા એનો તમને ભારે રંજ છે. એટલું જ નહીં પણ કોઈ સારું ગાતું હોય તો એની તમને ઈર્ષા થાય છે. સંગીત કેમ ન શીખાયું અને એમાં રસ પછી કેવી રીતે જાગૃત થયો?
સંગીતમાં રસ તો ધીમે ધીમે જાગ્યો અને મને લાગે કે હું સમજનો છું એ પછી જ મને પ્રમાણમાં યુવા વયે મને ધીમે ધીમે સંગીતનો શોખ લાગ્યો. અને હું તો આજે પણ એમ કહું છું કે ભલે હું સાહિત્યકાર આપણે કહેવાતા હોઈએ તો છું, લેખક છું, નિબંધકાર છું, અનુવાદક છું, પણ મારો જો પ્રથમ અને અંતિમ એ પ્રેમ હોય તો સંગીત છે. અફસોસ એ છે કે ભગવાને મને ગળું ના આપ્યું કે મને એવા હાથ ના આપ્યા કે મને એવા હોઠ ના આપ્યા કે જેની ફૂંકથી હું વાંસળી વગાડી શકું કે શહેનાય વગાડી શકું કે મારા હાથ ના આપ્યા સિતાર વગાડી શકે એવા કે ચેલો વગાડી શકે એવા, વાદળ વગાડી શકે એવા. વેસ્ટર્ન ક્લાસિકલમાં પણ થોડો રસ પડ્યો, થોડું એ પણ સાંભળ્યું, જાઝ બી સાંભળ્યું, ટ્રાઇબલ બી મજા આવી, લોકગીતો સાંભળ્યા, ભજનો સાંભળ્યા, અમારા પ્રાચીન ભજનો સાંભળ્યા, જૂના ફિલ્મી ગીતોનો તો મને ગાંડો શોખ છે. કે સંગીત છે એ યુનિવર્સલ લેંગ્વેજ છે એવું આપણે ન કહી શકીએ. એ દરેક સાંભળી શકે અને થોડી ઘણી મજા આવી શકે, પણ હજી આપણને પણ કર્ણાટક સંગીત કેમ નથી માફક આવતું? કારણ કે એને કલ્ચર સાથે, એને પ્રજા સાથે, ભાષા સાથે, માણસો સાથે, ઇતિહાસ સાથે, પૂરી સંસ્કૃતિ સાથે એક એના રૂટ છે. અને રાજકોટમાં ધારો કે કોઈ કવિ સંમેલન હોય અને બીજું કોઈ ક્લાસિકલ ની કોન્સર્ટ હોય તો હું એક કવિ સંમેલનમાં ન જાઉં, ક્લાસિકલ ની કોન્સર્ટમાં જાઉં. અને ચિત્રકલા નો તો મને મારા એક મિત્રો હતા રાજકોટ ની અંદર, સુરેશ રાવલ ચિત્રકાર, અત્યારે બહુ જ મોટો વોટર કલરિસ્ટ છે. અને બીજો એક પાત્ર મારો મિત્ર તુષાર મહેતા હતો, એને શોખ નતો પણ આના વિશે વાંચવાનો શોખ હતો. તો આ બધા સાથે ઉઠક બેઠક થઈ, પછી એમાંથી બધી વેસ્ટર્ન ચિત્રકારો ને જોતા થયા, પછી એમાંથી એટલી બધી યુઝમ્સ માં રસ કરવા માંડ્યો. તો એની એક પછી આખું એક નવું વિશ્વ ખુલી ગયું. અને જેમ ચેતનાને જેમ કહે છે કે તમારે એનો ચેતો વિસ્તાર કરવો જોઈએ, તમારા રાષ્ટ્રનો પણ તમારે વિસ્તાર કરવો જોઈએ.
મિત્રો, યજ્ઞેશ દવેને ફરી મળીશું આવતા રવિવારે.